આકાશવાણી સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કાનું આવતીકાલે મતદાન. યુવાનો અને વંચિત વર્ગોને સશક્ત બનાવવા માટે આગળ આવવા શહેરી સહકારી બેન્કોને કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહનો અનુરોધ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે લુઆન્ડામાં અંગોલાની સંસદને સંબોધી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું, વર્ષ 2024-25ના કુલ સંરક્ષણ ઉત્પાદનમાં જાહેર ક્ષેત્રના સાહસોનો 71% ફાળો. અને ચીલીમાં યોજાનારા મહિલા જુનિયર હોકી વિશ્વકપ માટે સુકાની જ્યોતિસિંહ સહિત 20 સભ્યોની ટીમની જાહેરાત. સમાચાર વિગતવાર. બિહારમાં વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કા માટે 20 જિલ્લાના 122 મતવિસ્તારોમાં આવતીકાલે મતદાન યોજાશે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ મતદાન સુનિશ્ચિત કરવા માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. આ તબક્કામાં ભારત નેપાળ સરહદ પર સ્થિત મતવિસ્તારો અને સીમાંચલ, મગધ, શાહબાદ, કોસી અને મિથિલાંચલના પ્રદેશોમાં મતદાન થશે. મતદાન સવારે 7 વાગે શરૂ થશે અને સાંજે 6 વાગ્યા સુધી ચાલુ રહેશે. જોકે સુરક્ષા કારણોસર 7 વિધાનસભા મતવિસ્તારો ચૈનપુર, ગોવિંદપુર, રાજૌલી, જમુઈ, સિકંદરા, ચકાઈ અને ઝાઝામાં મતદાન સવારે 7 થી સાંજે 5 વાગ્યા સુધી યોજાશે. સાંભળીએ એક અહેવાલ.
बिहार विधानसभा चुनाव के दूसरे चरण में एनडीए की ओर से सबसे अधिक 53 प्रत्याशी भारतीय जनता पार्टी की ओर से और 44 उम्मीदवार जनता दल यूनाइटेड से चुनावी मैदान में हैं। वहीं लोक जनशक्ति पार्टी रामविलास ने 15, हिंदुस्तानी आवाम मोर्चा ने 6 और राष्ट्रीय लोक मोर्चा ने 4 सीटों पर अपने प्रत्याशी उतारे हैं। महागठबंधन की ओर से राष्ट्रीय जनता दल 71 और कांग्रेस 37 सीटों पर चुनाव लड़ रही है। मुकेश सहनी के नेतृत्व वाले विकासशील इंसान पार्टी ने 8 और सीपीआई माले ने 6 सीटों पर अपने प्रत्याशी रहे हैं। धर्मेंद्र कुमार राय, आकाशवाणी समाचार, पटना.
ઝારખંડમાં ગાઢશીલા વિધાનસભા બેઠક માટે આવતીકાલે યોજાનારી મુક્ત અને ન્યાયી પેટા ચૂંટણીઓની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. પેટા ચૂંટણી માટે કુલ 13 ઉમેદવારો મેદાનમાં છે. જમશેદપુરમાં સ્થાનિક સહકારી કોલેજ ખાતે ડિસ્પેચ સેન્ટરમાંથી ચૂંટણી કર્મચારીઓ, સુરક્ષા અધિકારીઓ અને મતદાન દળોને જીપીએસ ફિટેડ વાહનોમાં તેમના સંબંધિત ક્લસ્ટર અને મતદાન મથકો પર મોકલવામાં આવ્યા છે. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે કહ્યું, શહેરી સહકારી બેન્કોએ મહત્વાકાંક્ષી યુવાનો અને સમાજના વંચિત વર્ગોને સશક્ત બનાવવા માટે આગળ આવવું જોઈએ. આજે નવી દિલ્હીમાં શહેરી સહકારી ધિરાણ ક્ષેત્ર પર આંતરરાષ્ટ્રીય પરિષદ સહકારી કુંભ 2025નું ઉદઘાટન કરતા શ્રી શાહે કહ્યું કે શહેરી સહકારી બેન્ક અને ધિરાણ મંડળીઓના રાષ્ટ્રીય મંડળ અને શહેરી સંગઠનોએ નૈતિક માર્ગદર્શિકા જારી કરવી જોઈએ, જેને આધારે દરેક શહેરી સહકારી બેન્કે તેના નાણાકીય માળખાને ફરીથી ડિઝાઇન કરવું જોઈએ. ત્રિભુવન સહકારી યુનિવર્સિટીની સ્થાપના, યુવા પેઢીને નવી સહકારી સંસ્થાઓ સાથે જોડાવા અને સહકારી ક્ષેત્ર માટે વ્યવસાયિકો તૈયાર કરવા માટે કરવામાં આવી છે.
हमने त्रिभुवन सहकारी यूनिवर्सिटी बनाई है जो नए प्रोफेशनल्स तैयार करेगी, जो कोऑपरेटिव सेक्टर की हर प्रकार की जरूरियात को पूरी करेगी. तो एक जनरेशन पूरी अमृत पीढ़ी की जो 2047 तक हमारे कोऑपरेटिव क्षेत्र को आगे ले जाएगी, उसको तैयार करने का हमने लक्ष्य रखा है.
શ્રી શાહે અમૂલ અને ઇફકોને આંતરરાષ્ટ્રીય સહકારી જોડાણ વિશ્વ રેન્કિંગમાં ટોચના 2 સ્થાનો પર સ્થાન મેળવવા બદલ અભિનંદન આપ્યા. તેમણે કહ્યું કે અમૂલ દેશભરમાં 30 મિલિયન લીટર દૂધ એકત્રિત કરીને શ્વેત ક્રાંતિને આગળ ધપાવી રહ્યું છે. તેમણે ઉમેર્યું કે ઇફકો 93 લાખ ટન યુરિયા અને ડીએપીનું ઉત્પાદન કરી દેશની હરિયાળી ક્રાંતિનો આધારસ્તંભ બની ગયું છે.
આજ ઇફકો 93 લાખ મેટ્રિક ટન યુરિયા और डीएपी का उत्पादन कर हमारे देश की ग्रीन रेवोल्यूशन का स्तंभ बना है. आज ब्राजील, अमेरिका, ओमान, जॉर्डन और दुनिया के 65 देशों में इफको के नैनो यूरिया और डीएपी जाते हैं.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે લુઆન્ડામાં અંગોલાની સંસદને સંબોધી. સુશ્રી મુર્મુએ કહ્યું કે અંગોલાની રાષ્ટ્રીય સભા અને તેના પ્રતિનિધિઓને સંબોધન કરવું ખૂબ જ ગર્વની વાત છે. તેમણે દેશની સ્વતંત્રતા સંગ્રામથી શાંતિ અને લોકશાહી સુધીની પ્રેરણાદાયી યાત્રાની પ્રશંસા કરી. અંગોલાના રાષ્ટ્રપ્રમુખ જો મેન્યુઅલ ગોન્કાલેવિસ લોરંકોનો આમંત્રણ બદલ આભાર વ્યક્ત કરતા સુશ્રી મુર્મુએ ભાર મૂક્યો કે 2025નું વર્ષ ખાસ મહત્વ ધરાવે છે, કારણ કે તે ભારત અને અંગોલા વચ્ચે રાજદ્વારી સંબંધોની 40મી વર્ષગાંઠની સાથે સાથે અંગોલાની સ્વતંત્રતાની સુવર્ણ જયંતિ પણ ઉજવી રહ્યું છે.
ભારત ઓર અંગોલા કે બીચ સંબંધ પરસ્પર વિશ્વાસ, સન્માન, साझा मूल्यों और आर्थिक एवं सामाजिक विकास पर आधारित है। भारत ने अंगोला के स्वतंत्रता संग्राम के दौरान एंटी कॉलोनियल प्रयास में निरंतर समर्थन दिया था। आज हमारे संबंध बहुआयामी है।
આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો। સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે ભાર મૂક્યો હતો કે ભારતે વર્ષ 2024-25માં અંદાજે 1,51,000 કરોડ રૂપિયાનું સંરક્ષણ ઉત્પાદન હાંસલ કર્યું છે, જેમાં સંરક્ષણ જાહેર ક્ષેત્રના સાહસો કુલ ઉત્પાદનમાં 71.6% ફાળો આપે છે। નવી દિલ્હીમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર ખાતે એક અત્યાધુનિક કેન્દ્રીય સુવિધા સંરક્ષણ જાહેર ક્ષેત્રના સાહસોના ભવનનું ઉદઘાટન કર્યા પછી શ્રી સિંહે આ મુજબ જણાવ્યું। તેમણે કહ્યું કે સંરક્ષણ નિકાસ 6,695 કરોડ રૂપિયા સુધી પહોંચી છે, જે ભારતની સ્વદેશી પ્રણાલીઓમાં વૈશ્વિક વિશ્વાસ પર ભાર મૂકે છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી ભૂટાનની 2 દિવસની મુલાકાતે જશે। આ મુલાકાત બંને દેશો વચ્ચે ઉચ્ચસ્તરીય આદાન પ્રદાનની ચાલી રહેલી પરંપરા પર ભાર મૂકે છે અને તેનો ઉદ્દેશ ભારત અને ભૂટાન વચ્ચે ખાસ મિત્રતા અને સહયોગને વધુ ગાઢ બનાવવાનો છે। આ મુલાકાત દરમિયાન શ્રી મોદી અને ભૂટાનના રાજા જિંગ્સમે ખેસર નામિયેલ વાંગચુક 1,020 મેગાવોટ પુનાનસંગ ચુ સિકન્ડ હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટનું ઉદઘાટન કરશે। આ પ્રોજેક્ટ ભારત અને ભૂટાન દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવ્યો છે। પ્રધાનમંત્રી ભૂટાનના 4th રાજા જિંગ્સમે સિંઘ વાંગચુકની 70મી જન્મજયંતિ નિમિત્તે સમર્પિત ઉજવણીમાં હાજરી આપશે અને તેમના સમકક્ષ સ્ટેરિંગ ટોપકેને પણ મળશે। લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ આજે કોહિમામાં નાગાલેન્ડ વિધાનસભા ખાતે રાષ્ટ્રમંડળ સંસદીય મંડળ CPA ઇન્ડિયા રીઝન ઝોન 3ના 22મા વાર્ષિક સંમેલનનું ઉદઘાટન કર્યું। ઉદઘાટન સંબોધનમાં શ્રી બિરલાએ કહ્યું કે ઉત્તર પૂર્વીય ક્ષેત્ર તેની સમૃદ્ધ સંસ્કૃતિ, વિવિધતા અને મજબૂત લોકશાહી મૂલ્યો માટે જાણીતું છે। તેમણે નોંધ્યું કે આ ક્ષેત્ર કનેક્ટિવિટી, માળખાગત સુવિધાઓ અને ઉભરતી તકોમાં સતત સુધારા સાથે એક જીવંત લોકશાહી તરીકે પ્રગતિ કરી રહી છે। તેમણે સંસદના શિયાળુ સત્ર અંગે જણાવ્યું કે 1 થી 19 ડિસેમ્બર દરમિયાન યોજાનાર સંસદના શિયાળુ સત્રમાં ધારાકીય કામગીરી, સરકારી નીતિઓ અને જાહેર મુદ્દા પર અર્થપૂર્ણ અને વ્યવસ્થિત ચર્ચાઓ પર ધ્યાન કેન્દ્રિત કરાશે। ચીનના શાંઘાઈ ખાતેના ભારતીય કોન્સ્યુલ જનરલ પ્રતિક માથુરે આજે નવી દિલ્હીથી આવનારા મુસાફરોના પ્રથમ જૂથનું સ્વાગત કર્યું। બંને દેશો વચ્ચે 5 વર્ષ પછી સીધી વાણિજ્યિક ફ્લાઇટ સત્તાવાર રીતે ફરી શરૂ થઈ। ભારતીય કોન્સ્યુલેટે એક સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે લોકોથી લોકોના સંબંધો વધુ મજબૂત થતાં ભારત એક વૈશ્વિક કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે। આ પગલું 2 એશિયન પડોશી વચ્ચે સામાન્ય મુસાફરી અને વેપાર સંબંધો પુનઃસ્થાપિત કરવા એક મહત્વપૂર્ણ પગલું છે। હોકી ઇન્ડિયાએ આજે 25 નવેમ્બરથી 13 ડિસેમ્બર દરમિયાન ચીલીમાં યોજાનાર આગામી આંતરરાષ્ટ્રીય હોકી ફેડરેશન મહિલા જુનિયર હોકી વિશ્વકપ 2025 માટે 20 સભ્યોની ટીમની જાહેરાત કરી, જેમાં જ્યોતિ સિંઘ ભારતીય ટીમનું નેતૃત્વ કરશે। 20 સભ્યોની ટીમમાં 18 ખેલાડીઓ અને 2 વૈકલ્પિક ખેલાડીઓનો સમાવેશ થાય છે। ભારતને જર્મની, આયર્લેન્ડ અને નામ્બિયા સાથે પુલ સીમાં મૂકવામાં આવ્યું છે। ટીમને ભારતીય કોચ અને ભૂતપૂર્વ ફિલ્ડ હોકી ખેલાડી તુષાર ખાંડકર તાલીમ આપશે। તમિલનાડુના મિલિયાદુથુરાઈ જિલ્લાના 14 માછીમારોની આજે શ્રીલંકાના નૌકાદળ દ્વારા ધરપકડ કરવામાં આવી। તેઓ 8 નવેમ્બરે માછીમારી કરવા ગયા હતા અને કોડિયાકરાઈ નજીક માછીમારી કરી રહ્યા હતા। અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર। બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કાનું આવતીકાલે મતદાન। યુવાનો અને વંચિત વર્ગોને સશક્ત બનાવવા માટે આગળ આવવા શહેરી સહકારી બેન્કોને કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહનો અનુરોધ। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે લુઆન્ડામાં અંગોલાની સંસદને સંબોધી। સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું, વર્ષ 2024-25ના કુલ સંરક્ષણ ઉત્પાદનમાં જાહેર ક્ષેત્રના સાહસોનો 71% ફાળો અને ચીલીમાં યોજાનાર મહિલા જુનિયર હોકી વિશ્વકપ માટે સુકાની જ્યોતિ સિંઘ સહિત 20 સભ્યોની ટીમની જાહેરાત। આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7 વાગે 10 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો।